ચોથો અધ્યાય પૂર્વાર્ધ ગાથા એકવીસ એકવી ગાથા નો અર્થ વાંચો.
એક પદાર્થની સત્તા સમસ્ત પદાર્થોની સત્તાનો વિપક્ષ છે. ઉત્પાદ્ય દ્રવ્ય સ્વરૂપ ત્રિલક્ષણાત્મક સત્તાનો પ્રતિપક્ષ ત્રિલક્ષણા ભાવ છે, એટલે અત્રિલક્ષણા છે.
અભાવ બે વાત કરી.
હાજી.
એક પદાર્થની સત્તા, એ તો એક પદાર્થની સત્તા રૂપે છે. સમસ્ત પદાર્થોની સત્તાનો વિપક્ષ છે. આખા લોકાલોક એ પણ સત છે, સત્તા છે, પણ એક સત્તામાં ઓલી સત્તાનો વિપક્ષ થઈ ગયો, અભાવ છે. એમ ઉત્પાદ ધ્રુવ સ્વરૂપ ત્રિલક્ષણાત્મક સત્તા, સત્તા એક છે, એની અંદર પ્રતિપક્ષ ગયો તો ત્રિલક્ષણા છે. ત્રિલક્ષણ છે એમ. ઉત્પાદ સત, વ્યય સત ને ધ્રુવ સત, ત્રણ સત થઈ ગયા.
બરાબર.
આમાં એક સત છે. બરાબર. ભાવાર્થ.
જો કે સમસ્ત વસ્તુઓમાં ભિન્ન ભિન્ન સત્તા છે, તો પણ તે સર્વ વસ્તુઓમાં એક સરખી છે. સત તો બધામાં
વ્યાપેલું છે, બધું સત છે.
તેથી સામાન્ય દ્રષ્ટિથી સર્વ પદાર્થોમાં એક સત્તા કહી દેવામાં
આવે છે, બસ,
અને તેને જ મહાસત્તા કહે.
આ મહાસત્તાનો અર્થ કર્યો.
બધા છે,
બધું છે, બસ
બધું છે.
હા, જીવ છે, પુતગલ, ધર્મ, ધર્મ, આકાશ, બધું છે, છે, છે. એમના માં સત્તા, એમાંથી આ પૂતગલ છે, આ જીવ છે, અવાંતર સત્તા,
અથવા આ જીવ આ જીવ થી જુદો છે. તે મહાસત્તાનો પ્રતિપક્ષ એક પદાર્થમાં રહેનારી સત્તા છે, તેને જ અવાંતર સત્તા કહે છે. આ અવાંતર સત્તા થી જ પ્રત્યેક પદાર્થની ભિન્ન ભિન્ન વ્યવસ્થા થાય છે.
અવાંતર સત્તા થી, બસ, મા સત્તામાં બધું એક હોય, અવાંતર સત્તામાં ભિન્ન ભિન્ન.
હા, ભિન્ન ભિન્ન
આવું સ્વરૂપ છે, પણ સ્વરૂપ હોય બે.
એવું કેવલ જ્ઞાન નું વર્ણન છે, આ જ્ઞાન નું જ વર્ણન છે.
બે દિગંબર શાસ્ત્રો પ્રયોજનભૂત રહી ગયા, પણ એટલું તો રહીએ ને, પંચમવારના ચહેરા સુધી જીનવાણી નિમિત્ત છે. જ્ઞાની નો યોગ તો થવો ન થવો એ ભાગ્ય સાથ, પણ જીનવાણી તો રહેવાની છે. આ બધું રહેવાનું છે. દર્પણ નો દ્રષ્ટાંત આવ્યો, પ્રતિમાન, પ્રતિમા તો એક પ્રેમ, પણ બધું આમ બ્લાઇન્ડ છે, દેખાય છે, પણ એક થી બીજી જુદી દેખાય.
એક જુદી છે,
એમ જ હોય,
સરખી છે છતાં જુદી જુદી.
હા, મા સત્તા ને અસત્તા, એટલું જ બસ.
વસ્તુમાં ઉત્પત્તિ, વિનાશ અને દ્રવ્ય, આ ત્રણેય અવસ્થાઓ પ્રતિક્ષણ થયા કરે છે. આ ત્રણેય અવસ્થાઓને ધારણ કરનારી વસ્તુ જ સત કહેવાય છે. તેથી મહાસત્તા ઉત્પાદ્ય દ્રવ્ય સ્વરૂપ ત્રયાત્મક છે. જોકે આ ત્રણેય અવસ્થાઓ એક સમયમાં થનારી ત્રિલક્ષણાત્મક પર્યાય છે, તો પણ આ ત્રણેય એકરૂપ નથી. જે સ્વરૂપે વસ્તુમાં ઉત્પાદ છે તેનાથી દ્રવ્ય વિનાશ નથી, અને જે સ્વરૂપે વિનાશ છે તેનાથી ઉત્પાદ દ્રવ્ય નથી. જે સ્વરૂપે દ્રવ્ય છે તેનાથી ઉત્પાદ વિનાશ નથી. તેથી પ્રત્યેક અવસ્થામાં રહેનારી અવાંતર સત્તા ત્રિલક્ષણાત્મક નથી, પરંતુ એક એક લક્ષણ રૂપ છે.
બરાબર.
એટલે ત્રણેયનું લક્ષણ જુદું જુદું છે,
જુદું થઈ ગયું.
આજ અપેક્ષા એ ત્રિલક્ષણાત્મક મહાસત્તાનો પ્રતિપક્ષ ત્રિલક્ષણા ભાવ અર્થાત એક એક લક્ષણ રૂપ અવાંતર સત્તા છે.
બરાબર.
કેમ કે ત્રિલક્ષણ નું પ્રત્યેક એક લક્ષણ વિરોધી છે. એટલે ત્રિલક્ષણ સ્વરૂપ એક છે,
ત્રિલક્ષણ સ્વરૂપ એક છે, ને એક એક સ્વરૂપ એક
એક છે,
એમ કે છે.
બરાબર.
ઉત્પાદ ધ્રુવ સત ત્રણ લક્ષણ વાળું એક
એક છે,
પણ ઉત્પાદ ભિન્ન વ્યય ભિન્ન ધ્રુવ ભિન્ન દેવાંતર સત્તા થઈ ગઈ. એમ
પ્રતિપક્ષ
કેવું ને, અંદર માં અંદર માં પ્રતિપક્ષ.
22 अर्थ एक सत्ता नो प्रतिपक्ष अनेक छे अने अनंत पर्याय नो प्रतिपक्ष एक पर्याय छे
एक सत्ता नो प्रतिपक्ष अनेक छे एक एक केवू એ પણ સત્તા થઈ ગઈ સત થઈ ગયું એક પણ સત છે અને એની સામે અનેક એ પણ સત છે એક પણ સત અને અનેક પણ સત અનંત પર્યાય એ પણ સત અને એક એક પર્યાય કરો અવાંતર સત્તા એ પણ સત પ્રતિપક્ષ થઈ ગયું ને એક અનેક અને પર્યાયો અને પર્યાય પર્યાયોમાં અનંત પર્યાય આવી ગઈ અને પર્યાયમાં એક પ્રતિપક્ષ થઈ ગઈ એક અનેક બે પ્રતિપક્ષ છે એક અનેક પ્રતિપક્ષ છે એમ સપક્ષ ને વિપક્ષ એમ એક રૂપે પણ દેખાય છે ને અનેક રૂપે પણ દેખાય છે એવું સ્વરૂપ છે આ ખ્યાલવાદ છે આખું જ્ઞાનનો આ જ્ઞાનનો અધિકાર રાખો છે પદાર્થનું સ્વરૂપ છે
મહાસત્તા સર્વ પદાર્થોમાં
આ મૂળ સ્વરૂપમાં ટકાય નહીં
એટલે
સાત લખીને શ્રેણી આવે નહીં પંચમ કાળ શું કરે ઉપયોગ જાય નહીં તત્વ સિવાય તત્વમાં રમે અને બોળું જ્ઞાન હોય એટલે પછી લખતા જાય તાલપત્ર પર લખેલું
પણ આ તો બહુ એકદમ
અરે જબરજસ્ત
બુદ્ધિનો માપ આવી જાય
બુદ્ધિનો માપ કોઈ વાંચી ન શકે એવું છે અન્ય મતિનું તો આમાં ચા જ ન ડૂબે શરણાના એની પાસેથી શીખેલા એટલે આજે વાત 7-8 ની સાલ અને આજે 47-40 વર્ષ પહેલાની વાત છે પંચાધ્યાય લીધું હતું ગોમટ સાથ લીધું હતું ઘણું લીધું એને બોલો શિક્ષક તરીકે હોશિયાર બહુ ઘણા હોય છે પ્રોફેસર એવા કેમ કે આના ભાઈ શક્તિ છે એ જોયું મેં ત્યાં હિંમતનગરમાં પાઠ કરે એટલે ક્લાસ
ક્લાસ
એવી રીતે હોય છે ઘણામાં એ જાતનો ઉગાડ હોય છે બસ ચાલો ના આ તો એવું હોય શરણારા પણ એવું હતું એમ હોમ નિમિત્તાધીન દ્રષ્ટિ વાતમાં કઈ માલ નહીં પણ ઉગાડ તો ઉગાડ છે ચાલો આગળ કેમ કેમ હોય તો આવે ને જ્ઞાનમાં તો આવે બસ
મહાસત્તા સર્વ પદાર્થોમાં એક રૂપ બુદ્ધિ ઉત્પન્ન કરે છે
તમે જ્ઞાયક બુદ્ધિ દેખાણો તો એક રૂપ એક જ્ઞાયક જ છે બધું બસ પછી એક જ્ઞાયક થી બીજો જ્ઞાયક જુદો છે અવંતર થી
મહાસત્તા સર્વ પદાર્થોમાં એક રૂપ બુદ્ધિ ઉત્પન્ન કરે છે તેથી તે એક કહેવાય છે
એક કહેવાય છે એક અને અનેક કહ્યું નહીં
પરંતુ અવાંતર સત્તામાં આ વાત નથી જે એક વસ્તુની સ્વરૂપ સત્તા છે તે બીજાની નથી તેથી તે અનેક કહેવાય છે
એક અને અનેક
બોલો કે છે
હે ન્યાય થી બેસી જાય
એકદમ બહુ સરસ
બેસી જાય એકદમ ના બેસે એવું કહે નથી
બહુ અચ્છા
અચ્છા હે
અચ્છા હે
એટલે જ્ઞાનનો ખૂબ ઉઘાડ વિકાસ થાય અને દ્રઢતા થાય તત્વની ક્યાંય મૂંઝાય નહીં બધો અંદર છે
પ્રશ્ન 23 ગાથા અર્થ વસ્તુ એક અખંડ દ્રવ્ય છે તે અનાદિ છે અનંત છે અને નિર્વિકલ્પ પણ છે એવી વસ્તુમાં ભેદનું શું કારણ છે કે જેથી તમારું ઉપર્યુક્ત કથન સુસંગત થાય
આમાં સત્તા ને અસંતર એક અને એક એવું શું કામ તમે કરો છો શું તો અનેક છે
અખંડ છે એક છે ભેદની શું જરૂર છે
હા જરૂર શું છે
બાબા અહીંયા પ્રશ્ન છે કે જો વસ્તુ અખંડ દ્રવ્ય છે તો સામાન્યનો પ્રતિપક્ષ વિશેષ એકનો પ્રતિપક્ષ અનેક ઉત્પાદવે દ્રવ્યનો પ્રતિપક્ષ પ્રત્યેક એક લક્ષણ અનંત પર્યાયનો પ્રતિપક્ષ એક પર્યાય આદિ જે ઘણી બધી વાતો કહેવામાં આવી છે તે એવી છે કે જે દ્રવ્યમાં ખંડ પણ ઉચિત કરે છે તેથી એવું કયું કારણ છે કે જેથી દ્રવ્યમાં સામાન્ય વિશેષ એક અનેક ઉત્પાદવે દ્રવ્ય આદિ ભેદ સિદ્ધ થાય
પ્રમાણમાં ભી લાગે
બરાબર
ક્યારે સાત વાતચીત થાય ભી લાગે તો પ્રમાણમાં હોય પ્રમાણમાં ભી હોય નહીં એવું હોય
એવું
હોય લાગે
વસ્તુ અખંડ તો હે પર અખંડ હી હે એસા નહીં
નહીં એસા હે આ સર્વજ્ઞ સિવાય આ વાત ક્યાંય જગતમાં કોઈ ધર્મમાં નથી અને જેના ધર્મમાં શાસ્ત્રો છે એને ખબર નથી દિગંબરો કઈ ખબર નથી તત્વ નો અભ્યાસ ચાલ્યો ગયો તમે ક્રિયાકાંડ માં વગર ચાલો
ઉત્તર અર્થ જો કે દ્રવ્ય અખંડ પ્રદેશ વાળું છે અને મોટું પણ છે તો પણ તેમાં વિસ્તાર ક્રમથી અંશોનો વિભાગ કલ્પવામાં આવે છે જેમ આકાશમાં વિસ્તાર ક્રમથી એક આંગળ બે આંગળ એક વેંત એક હાથ આદિ અંશ વિભાગ કરવામાં આવે છે જેમાં પછી બીજો અંશ ન કરી શકાય તેને જ નિરંશ અંશ કહે છે
બરાબર
આવો નિરંશ રૂપ અંશ એક દ્રવ્યમાં પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો સંખ્યાત અવિભાગી અસંખ્યાત અનંત અને અનંતાનંદ સુધી થઈ શકે છે એક દ્રવ્યમાં જેટલા અંશ છે એટલી તે દ્રવ્યની પર્યાયો સમજવી જોઈએ પ્રત્યેક અંશને જ દ્રવ્ય પર્યાય કહે છે કેમ કે દ્રવ્યમાં જે અંશોની કલ્પના કરવામાં આવે છે તે જ પર્યાયોનું સ્વરૂપ છે દ્રવ્યની એક સમયની પર્યાય તે દ્રવ્યનો એક અંશ છે
બરાબર દ્રવ્યનો જ એક ભાગ છે બસ
હા
પર્યાય છે એ દ્રવ્યનો જ એક ભાગ છે એમ જેમ ગુણ એક ભાગ છે એમ પર્યાય પણ એનો એક ભાગ છે
બરાબર
એટલે ભાગ
તેથી તે સર્વ અંશોનો સમૂહ જ દ્રવ્ય છે
બધી પર્યાયનો સમૂહ
તે દ્રવ્ય
છે
બીજા શબ્દોમાં કહેવું જોઈએ કે દ્રવ્યની જેટલી કોઈ અનાદિ અનંત પર્યાયો છે તે જ પર્યાયોનો સમૂહ તે દ્રવ્ય છે અર્થાત પ્રત્યેક દ્રવ્યની એક સમયમાં એક પર્યાય થાય છે અને કુલ સમય અનાદિ અનંત છે તેથી વસ્તુ પણ અનાદિ અનંત છે તેથી ઉપર કહેલું વસ્તુ સ્વરૂપ સર્વથા નિર્દોષ છે અને બધું સુવ્યવસ્થિત છે આ જ વસ્તુનું સ્વરૂપ પ્રમાણથી સારી રીતે સિદ્ધ છે
ત્રણ ગાથાનો કેનો અર્થ
ભાવાર્થ જો કે વસ્તુ અનંત ગુણોના અખંડ પિંડ રૂપ અખંડ પ્રદેશી છે
છે તો આવું અખંડ તો પણ
તેમાં અંશોની કલ્પના કરવામાં આવે છે જે અંશ કલ્પના બે પ્રકારે થાય છે એક ત્રિયક અંશ કલ્પના બીજી ઉર્ધ્વ અંશ કલ્પના એક સમયવર્તી આકારને અવિભાગી અનેક અંશોમાં વિભાજિત કરવાને ત્રિયક અંશ કલ્પના કહે છે આ પ્રત્યેક અવિભાગી અંશોને દ્રવ્ય પર્યાય કહે છે
ત્રીજો આમ લેવો કાળ અપેક્ષા એમ ઉર્ધ્વ એમ લેશે એમ લેશે. આ ત્રીજો તિર્યક,
તિર્યક
એટલે આમ એક જ દ્રવ્યમાં પથરાયેલું, પથરાયેલું આમ આમ લેવું. અને જયારે કાળ અપેક્ષા આવશે ને તો એ આમ લેશે. આમાં આવશે જો, આમાં આવશે જો.
આ પ્રત્યેક અવિભાગી અંશોને દ્રવ્ય પર્યાય કહે છે. દ્રવ્યનો એક સમય એક આકાર છે, બીજા સમયે બીજો આકાર છે.
આ જે છે ને દ્રવ્ય પર્યાય જે છે ને એ પ્રદેશ સત્વગુણની પર્યાય,
પ્રદેશ સત્વગુણની પર્યાય.
આ જે વાત ચાલે છે ત્યારે પ્રદેશ, પ્રદેશો પથરાયેલા છે,
પથરાયેલા છે
પ્રદેશો છે ને એ પથરાયેલા છે. એટલે જેમ કે કોઈ ખેતર હોય, ખેતર ખેતર હોય ને એ આમ પથરાયેલું હોય છે, આમ ઊભું ના હોય, આમ તીરછું હોય, એને ક્ષેત્ર કહેવાય. એમ દ્રવ્યના અસંખ્યાત પ્રદેશી છે એ આમ ક્ષેત્ર છે, એ ખેતર છે. ખેતર ક્ષેત્ર, ક્ષેત્ર આમ હોય સપાટ એમ. અને એનો એક અંશ કેવો, એ દ્રવ્ય પર્યાય કહેવાય. પ્રદેશનો એક ભાગ એમ, અસંખ્યાત પ્રદેશી છે એમાં એક પ્રદેશ લ્યો તો એનો અંશ થઈ ગયો એમ. એ પ્રદેશમાં ભેદ કરે તો એ ક્ષેત્ર ની થાય. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એમાં દ્રવ્ય પર્યાય ને ક્ષેત્ર આવ્યું.
ક્ષેત્ર આવ્યું,
દ્રવ્ય તો છે અને એને પર્યાય ભેદ કર્યો તો એ ક્ષેત્ર થઈ
ગયું.
ક્ષેત્ર કલ્પના દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ એમ લેશે. આગળ દેશ દેશાંશ અને ગુણ ગુણાંશ એમ લેશે. આકાર લીધો ને બે, અનિર્દિષ્ટ સંસ્થાન આવ્યું ને એ આકાર.
દ્રવ્ય નો એક સમય એક આકાર છે, બીજા સમય બીજો આકાર છે, ત્રીજા સમય ત્રીજો આકાર છે. આ પ્રમાણે અનંત સમયોમાં અનંત આકાર છે. આ રીતે કાલના ક્રમથી દ્રવ્યના આકારના અનંત ભેદ છે.
હવે બીજો વિષય આવ્યો,
આનું જ નામ ઉર્ધાંશ કલ્પના.
હા, ઓલું તિર્યક અંશ અને આ ઉર્ધાંશ કલ્પના. ઉર્ધ એટલે ઊંચું ઊંચું, કાળ અપેક્ષિત. વાંચો આવશે બધું. ને આ અનંત સમયવર્તી જો,
આ અનંત સમયવર્તી અનંત આકારો માંથી પ્રત્યેક સમયવર્તી પ્રત્યેક આકાર ને વ્યંજન પર્યાય કહે
છે.
દ્રવ્યમાં ઉપરયુક્ત રીતે અંશ કલ્પના પ્રદેશત ગુણના નિમિત્તથી થાય છે, અર્થાત પ્રદેશત ગુણના નિમિત્તથી દ્રવ્યમાં આકાર થાય છે. તે જ આકારમાં બે પ્રકારની કલ્પના કરવામાં આવે છે. જેવી રીતે દ્રવ્યમાં અંશ કલ્પના કરવામાં આવે છે, તેવી જ રીતે ગુણોમાં પણ કરવામાં આવે છે. ગુણની એક સમયમાં એક અવસ્થા છે, બીજા સમયમાં બીજી અવસ્થા છે, ત્રીજા સમયમાં ત્રીજી અવસ્થા છે. ઓલી પ્રદેશત ગુણની પર્યાય ને દ્રવ્યની પર્યાય
કહેવાય, અને
આ અર્થ પર્યાય છે એ ગુણોની
પર્યાય છે. બસ ઓલે આકાર લીધો,
હા,
વ્યંજન પર્યાય, અર્થ
પર્યાય. ગુણની એક સમયમાં એક અવસ્થા છે, બીજા સમયમાં બીજી અવસ્થા છે, ત્રીજા સમયમાં ત્રીજી અવસ્થા છે.
એમાં ક્રમ પડે છે, ઓમાં ક્રમ નથી. ઓમાં તો આમ આમ બધું છે. આ તો એક પછી એક પર્યાય થાય છે. પ્રદેશો તો પથરાયેલા છે, પર્યાયો એમ પથરાયેલી નથી. પર્યાયો તો ક્રમવર્તી છે ને એમ. ચાલો કઈ વાંધો નહીં.
આ જ પ્રમાણે કાલ ક્રમથી એ ગુણની અનંત સમયોમાં અનંત અવસ્થાઓ છે. આનું જ નામ ગુણમાં ઉર્ધાંશ કલ્પના છે.
બરાબર.
આ અનંત સમયવર્તી અનંત અવસ્થાઓમાંથી પ્રત્યેક સમયવર્તી પ્રત્યેક અવસ્થાને અર્થ પર્યાય કહે છે.
બોલો, વિજ્ઞાન પર્યાય ગયો, અર્થ પર્યાય.
એક ગુણની એક સમયમાં જે અવસ્થા છે તે અવસ્થામાં અવિભાગ પ્રતિચ્છેદ રૂપ અંશ કલ્પનાને ગુણમાં ત્રિયક અંશ કલ્પના કરે છે, અને તે પ્રત્યેક અવિભાગ પ્રતિચ્છેદ ને ગુણ પર્યાય કહે છે. અચ્છા, ઓલી દ્રવ્ય પર્યાય હતી, આ ગુણ પર્યાય.
ગુણ પર્યાય
એટલે ગુણની
સમયવર્તી પર્યાય.
સમયવર્તી પર્યાય એ અવિભાગ પ્રતિચ્છેદ ને ગુણ પર્યાય કહે છે. ગુણોમાં જે અંશકલ્પના કરવામાં આવે છે તે વિષકંભ ક્રમથી નથી હોતી, કેમ કે દેશના દેશાંશ કેવળ એક પ્રદેશ વ્યાપી છે, પરંતુ ગુણનો એક ગુણાંશ એક સમયમાં તે દ્રવ્યના સમસ્ત દેશને વ્યાપીને રહે છે. તેથી ગુણમાં અંશ કલ્પના કાળક્રમથી તરતમ રૂપે કરવામાં આવે છે. પ્રત્યેક સમયમાં જે અવસ્થા કોઈ ગુણની છે તે જ અવસ્થાને ગુણાંશ કહે છે. એક ગુણમાં અનંત ગુણાંશ કલ્પિત કરવામાં આવે છે. આ જ કલ્પિત ગુણાંશોને અવિભાગી પ્રતિચ્છેદ કહે છે. ગુણાંશ રૂપ અવિભાગ પ્રતિચ્છેદોનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. જેમ બકરીના દૂધમાં ચિકાશ ઓછી છે તેનાથી અધિક ક્રમે ગાય ભેંસ ઊંટણી ઘેટીના દૂધમાં ઉત્તરોત્તર ચિકાશ વધતી ચિકાશ છે. સ્નિગ્ધ ગુણમાં ગુણના કોઈમાં થોડા અંશ છે, કોઈમાં અધિક અંશ છે. આવા આવા અંશ પ્રત્યેક ગુણમાં અનંત હોઈ શકે છે. બીજું દ્રષ્ટાંત જ્ઞાન ગુણનું છે. સૂક્ષ્મ નિગોદિયા લબ્ધ પર્યાપ્ત જીવના જીવમાં અક્ષરના અનંતમાં ભાગે વ્યક્ત જ્ઞાન છે. તે જ્ઞાનમાં પણ અનંત અવિભાગ પ્રતિચ્છેદ છે. જગનને જ્ઞાનથી વધતા ક્રમે નિગોદિયાઓમાં જ અધિક અધિક છે. તેનાથી અધિક અધિક દ્વિઇન્દ્રી તીન ઇન્દ્રી આદિ જીવોમાં છે. પંચેન્દ્રિય અસંગીથી સંગીમાં અધિક છે. મનુષ્યોમાં કોઈમાં વધારે કોઈમાં ઓછું પ્રગટ જણાય છે. અથવા એક જ આત્મામાં નિગોદિયાની અવસ્થાથી લઈને ઉપર ક્રમે ક્રમે કેવલ જ્ઞાન સુધી એક જ જ્ઞાન ગુણની અનંત અવસ્થાઓ થઈ જાય છે. અને આ બધી અવસ્થાઓ ભેદો જ્ઞાન ગુણના અંશ છે. આ જ અંશો લઈને કલ્પના કરી શકાય છે કે અમુક પુરુષમાં આટલું અધિક જ્ઞાન છે, અમુકમાં આટલું ઓછું છે. કોઈ પણ ગુણના સૌથી જઘન્ય ભેદને અંશ કહે છે. આવા આવા સમાન અંશ પ્રત્યેક ગુણમાં અનંત હોય છે. તેથી જ સ્થૂળતાથી એવો વ્યવહાર થાય છે કે આટલા જ્ઞાનના અંશ અમુક કરતા અમુકમાં અધિક છે. એવી જ રીતે રૂપમાં વ્યવહાર થાય છે કે અમુક વસ્ત્ર પર ઘેરો રંગ છે, અમુક ઉપર આછો રંગ છે. ઘેરાપણું અને ફીકાપણું રૂપ એટલે રંગ ગુણના જ અંશોની ન્યૂનતા અને અધિકતાના નિમિત્તે કહેવાય છે. આ જ વિષયને અમે રૂપિયાના દ્રષ્ટાંતથી વિશેષ સ્પષ્ટ કરીએ છીએ કે એક રૂપિયાના 64 પૈસા હોય છે. અર્થાત 64 પૈસા અને 1 રૂપિયો બંને બરાબર છે. આ જ વાતને બીજા શબ્દોમાં કહી શકાય કે 1 રૂપિયાના 64 ભેદ અથવા અંશ હોય છે. સાથોસાથ એ કલ્પના કરી લેવી પણ યોગ્ય છે કે સૌથી નાનો ભેદ એટલે કે અંશ 1 પૈસો છે. કલ્પના કર્યા પછી કહી શકાય કે અમુક વ્યક્તિ પાસે આટલા પૈસા અધિક છે, અમુકની પાસે તેના કરતા આટલા પૈસા ઓછા છે. જો કોઈની પાસે 10 આના હોય અને કોઈની પાસે 6 આના હોય
₹16
₹4.25
ઉપર થોડો પોઈન્ટ આગળ.
અચ્છા, એને 1 આનું કહેવાય.
હા, 1 આનું કહેવાય.
અચ્છા, 2 આના 10 પૈસા
પેલા હતું. હા, ચલો તમારા કામમાં ફરી ગયો.
4 આના 8 આનામાં 50 પૈસા.
તમે 8 આના આપો અને 40 પૈસા નો માલ લીધો 10 પૈસા પાછા આપે તમને. એવું હતું, હવે તો બધો ફેરફાર થઈ ગયો ને.
હવે તો 100 પૈસે કઈ,
હા 100 પૈસા કઈ 1 રૂપિયા દશાંશ. આવી પદ્ધતિ, દશાંશ પદ્ધતિ, એને ઓલી જૂની પદ્ધતિ હતી બહુ ભારતની અંદર. આ જે છે ને જૂની પદ્ધતિ હતી, આ નવી પદ્ધતિ યુરોપ નથી આવી. અને હિસાબમાં આ સહેલું પડે બહુ, કોના કરતા એટલે 5 પૈસાનો સિક્કો 10 પૈસાનો સિક્કો નીકળ્યો ને, પેલા પૈસો ને 2 પૈસાનો સિક્કો હતો, નીકળી ગયો
ખલાસ.
કઈ આ વસ્તુ આવતી નથી 2 પૈસામાં. પછી 5 પૈસાનો સિક્કો 5 જ્યુ પણ ગયું, 10 જ્યુ રહ્યું. હવે 10 પૈસાની કઈ જગ્યા આવતું નથી કઈ, પણ એટલું હોય 10 પૈસા રહી ગયા છે, 5 પૈસા નીકળી ગયા લગભગ. એટલે રૂપિયાની વેલ્યુ ખરાબ થઈ ગયા ટૂંકામાં કહેવાનું. 1 રૂપિયામાં કઈ આવતું નથી ને. ઓલા સિંગ ચેનાઈ રૂપિયા ની લીધો તો આટલી આવે છે, 8 રૂપિયા. બાળકે સિંગ ચેનાઈ ખાવી છે અને મારા રૂપિયો આપે ત્યાં આટલી આવે છે. એટલે કઈ વેલ્યુ ખલાસ થઈ ગઈ. એટલે વસ્તુની કિંમત વધી નથી, પણ રૂપિયાની કિંમત ઘટી છે એમ છે, એમ કે આમ થઈ લેવું. ચાલો ચાલ્યા કરે.
જો કોઈની પાસે 10 આના હોય,
આ એ વખત નું હતું ને
અનુવાદ, કોઈની પાસે 6 આના હોય તો જાણી શકાય છે કે 6 આના વાળા કરતા 10 આના વાળા ની પાસે 16 અંશ અધિક ધન છે. આ દ્રષ્ટાંત નો આટલો જ અભિપ્રાય છે કે જગન્ય અંશરૂપ અવિભાગ પ્રતિચ્છેદ નું જ્ઞાન થઈ જાય. અચ્છા, વાસ્તવમાં કોઈ ગુણના અલગ અલગ ટુકડા નથી થઈ જતા અને ના તો અંશો નો નાશ કે ઉત્પત્તિ થાય છે. અચ્છા,
આ તો કલ્પના છે,
કલ્પના કરી, એને
કલ્પના કરી.
બાકી એ તો નાશ ને ઉત્પત્તિ નથી થતી,
નહીં નહીં.
પરંતુ વ્યક્તતા અને અવ્યક્તતા ની અપેક્ષાએ જે તરતમ એટલે ઓછો વધતો ભેદ થાય છે તેનું જ્ઞાન કરવા માટે કેવળ અંશોની કલ્પના કરવામાં આવે છે. આ અંશ કલ્પના સર્વજ્ઞ જ્ઞાન ગમે છે. દ્રવ્યની જેમ ગુણોમાં પણ એ જ વાત સમજી લેવી જોઈએ કે પ્રત્યેક ગુણના જેટલા અંશો છે તેટલી જ તે ગુણની પર્યાયો થઈ શકે છે. બરાબર. બીજા શબ્દોમાં એમ કહેવું જોઈએ કે તે ત્રિકાલવર્તી પર્યાયોનો સમૂહ જ ગુણ કહેવાય છે.
ત્રિકાળવર્તી પર્યાય નો સમૂહ તે ગુણ, અને અનંત ગુણ નો સમૂહ તે દ્રવ્ય. એમ બરાબર છે, કારણ કે એક ગુણ છે ને એ પર્યાય ત્રિકાળવર્તી માં પર્યાય થયા જ કરે છે. ભૂતકાળમાં અનંત પર્યાય થઈ, વર્તમાનમાં થાય છે ને ભવિષ્યમાં પણ ગુણ ની પર્યાય અનંત થયા કરશે, તોય પણ ગુણ ખૂટશે નહીં એવો ને એવો. પૂર્વ પર્યાય વે છે અને ગુણ થઈને ગુણમાં થઈ જાય, હોય જાય, પછી ગુણમાં પાછી આવે, આવે ને જાય, આવે ને જાય, ઉપાધિ બહાર નીકળતી જાય ને પર્યાય ઉત્પાદ બી અંદર વ્યો જાય. ઉત્પાદ બી સ્વભાવ છે અને એની ઉપાધિ છે બાકી વધારાની. બસ ઉપાધિ ને કર્મ ની અપેક્ષા છે, સ્વભાવ ને કર્મ ની અપેક્ષા નથી ઉત્પાદ બી. એમ
દ્રવ્ય 4 વિભાગોમાં વેચાયેલું છે એ વાત પણ ઉપર્યુક્ત કથન થી સ્પષ્ટ થઈ જાય છે.
હવે આમાં સારું આવશે જરા સમજવા જેવું.
તે 4 વિભાગ આ પ્રમાણે છે: દેશ, દેશાંશ, ગુણ, ગુણાંશ. અનંત ગુણોના અખંડ પિંડ દ્રવ્યને દેશ કહે છે. તે અખંડ પિંડરૂપ દેશના પ્રદેશોની અપેક્ષાએ જે અંશ કલ્પના કરવામાં આવે છે તેને દેશાંશ કહે છે. દ્રવ્યમાં રહેનારા ગુણોને ગુણ કહે છે અને તે ગુણોના અંશોને ગુણાંશ કહે છે.
દેશ દેશાંશ અને ગુણ ગુણાંશ, એમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ઉતાર.
બરાબર. બસ પ્રત્યેક દ્રવ્યનું સ્વરૂપ આ જ 4 વાતોમાં પૂરેપૂરું આવી જાય છે. આ 4 વાતો સિવાય દ્રવ્ય બીજી કોઈ ચીજ નથી. આ ચારે વાતો પ્રત્યેક વસ્તુમાં જુદી જુદી છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે આ જ ચાર વાતોથી એક દ્રવ્ય બીજા દ્રવ્યથી ભિન્ન નિશ્ચિત કરવામાં આવે છે. આ જ ચારેને સ્વચતુષ્ટય કહે છે. સ્વ નામ પોતાનું છે, ચતુષ્ટય નામ ચારનું છે. અર્થાત દરેક વસ્તુની પોતપોતાની ચાર ચાર વાતો ભિન્ન ભિન્ન છે. સ્વચતુષ્ટયથી પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું ગ્રહણ થાય છે. દરેક વસ્તુના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભિન્ન ભિન્ન છે. અનંત ગુણોના અખંડ પિંડરૂપ જે દેશ છે તેને જ દ્રવ્ય કહે છે. તે દેશના જે પ્રદેશોની અપેક્ષા એ ભેદ છે તેને જ સ્વક્ષેત્ર કહે છે.
બસ પ્રદેશ ભેદ એનું સ્વક્ષેત્ર
બરાબર. અર્થાત વસ્તુનું તે જ ક્ષેત્ર છે જેટલા પ્રદેશોમાં તે વિભક્ત છે. વસ્તુમાં રહેનારા ગુણોને જ સ્વભાવ કહે છે અને તે ગુણોની કાલક્રમે થનારી પર્યાયને જ અર્થાત ગુણોના અંશને જ સ્વકાળ કહે છે. તેથી દેશ દેશાંશ એટલે દ્રવ્ય ક્ષેત્ર, ગુણ ગુણાંશ એટલે સ્વભાવ અને કાળ,
સ્વભાવ અને કાળ.
બીજું નામ જ વસ્તુના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે. સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે કે વસ્તુનું સ્વદ્રવ્ય તેના અનંત ગુણ સમુદાય રૂપ પિંડ સિવાય બીજું કોઈ નથી. અનંત ગુણો નું પિંડ એનું નામ
દ્રવ્ય.
વસ્તુનું ક્ષેત્ર પણ તેના પ્રદેશ જ છે, નહીં કે તે જ્યાં રહેલી છે. જ્યાં તે વસ્તુ પડી છે તે સ્વક્ષેત્ર નથી,
ના ના ના,
એ પરંતુ પરક્ષેત્ર છે.
એ પરક્ષેત્ર છે. ઘી બૈણી મારીએ એટલે બૈણી ઘી ક્ષેત્ર નથી, એનું
ઘીનું
ક્ષેત્ર પોતાનું છે. ઉપચાર તો બહુ આવે, ઉપચાર ને સાચું મહિનું છે.
એમાં એકતા થઈ જાય ને, ઉપચારમાં બે દ્રવ્યની એકતા થઈ જાય.
એકતા થઈ નિમિત્ત નું જ્ઞાન કરે હું તો એકતા કરી લીધી. કેમ કે ઘી આમ તમે આમ રોડો તો કઈ કઈ વાસણ તો જોઈએ ને ઘી રાખવાનું, દૂધ રાખવાનું, તો ઈ એને એને આને આધારે છે. ઘી બરણી ના આધારે એમ કેવાય ને, બરણીમાં ઘી છે એટલે ઘી ઘીમાં છે ને બરણી પણ
બરણીમાં. બે વસ્તુ જુદી છે, નામ જુદા છે. ઘી ને બરણી
જુદી છે. ઘી નો ઘડો નામ જુદા છે.
ઘી નો ઘડો કેવા છતાં પણ ઘડો ઘી નો
થતો નથી.
ઘી નો દ્રવ્ય
એને બહુ સરસ બનાવ્યું, બહુ સરસ. મને એ શ્લોક ગમ્યો, મને બહુ ગમ્યું. ઘી નો ઘડો કેવા છતાં ઘડો ઘીમય થતો નથી, માટીમય જ છે. આ ખરેખર બેન અનુભવી સિવાય જેને ભેદ જ્ઞાન વર્તી રહ્યું છે, વર્તી રહ્યું છે એ જ લખી શકે. બેન ભેદ જ્ઞાન છે ને મૂળ ચીજ છે. જેટલા સિદ્ધ થયા એટલે ભેદ જ્ઞાનથી વિજ્ઞાન બે વચ્ચે અને બે વચ્ચે વિધિ નિષેધ હોય
બરાબર,
એમાં નિશ્ચય વ્યવહાર હોય
બરાબર, બરાબર છે.
વિધિપૂર્વક પ્રતિષેધ ને પ્રતિપૂર્વક છે
બરાબર.
આ જૈન દર્શન છે, અલૌકિક દર્શન છે. એટલા માટે બોલ્યું
બરાબર.
ક્યાંય વાત નથી,
નથી ક્યાંય નથી.
અનુભવ તો જુદી પણ પદાર્થો સ્વરૂપે આવું ક્યાંય નથી. પંચાધ્યાય કહીએ છીએ એટલે તત્વ નો અભ્યાસ ચાલ્યો ગયો અને ક્રિયાકાંડમાં વળી ગયા તો જ્ઞાન મીડાઈ
ગયું, મીડાઈ ગયું, મીડાઈ ગયું.
ક્રિયાકાંડમાં જ્ઞાન મીડાઈ જાય કરતા બુદ્ધિ હોય.
આ બિલકુલ અતીત નહીં ને, સ્વાધ્યાયની વાત જ નહીં. કઈ
સ્વાધ્યાય નો લોભ
કઈ એ કઈ નહીં.
અને બધા પ્રશંસા કરે છે ગુરુદેવની જે આ સ્વાધ્યાયની પદ્ધતિ નીકળી, એ જે મધ્યસ્થ હોય તો બહુ પ્રશંસા કરે છે.
જ્યાં તે વસ્તુ પડી છે તે સ્વક્ષેત્ર નથી પરંતુ પરક્ષેત્ર છે. એવી જ રીતે સ્વકાળ પણ તે વસ્તુની કાળ ક્રમે થનારી પર્યાય એટલે ગુણાંશ છે, નહીં કે જે કાલે પરિણમન કરે છે તે કાળ. તે કાળ તો પરદ્રવ્ય છે, તો પરકાળ થઈ ગયો ને,
પરકાળ છે.
અને સ્વભાવ તે વસ્તુના ગુણ જ છે.
ગુણો તેને સ્વભાવ કહેવાય.
દ્રવ્ય
ક્ષેત્ર કાળ અને ભાવ,
જે કાળે પરિણમન થાય નહીં
ચોથો કાળ ને પાંચમો કાળ કે કલાણુ ને એક સમય પર્યાય પરકાળ છે. પર્યાય નું નામ સ્વકાળ છે.
બરાબર
નું નામ સ્વભાવ છે. એટલે કહ્યું ને દેશ દેશમાં બરાબર સારું
ઉતાર્યું
છે. બરાબર છે.
આપણે પેલા વાંચી લઈએ છીએ ને સવારમાં,
મજા આવે.
ફરી વાંચીએ ત્યારે એટલે સમજાય છે.
સમજાય વધારે,
સ્પષ્ટ થઈ.
ઓછું સમજાણું હોય તો વધારે સમજાય. બરાબર બરાબર છે. એટલે દસ કાથા તો હું વાંચી નહીં આવું, તમે વાંચો છો. નિયમ ભાઈ તો બેને બરાબર છે. ચાલો
દ્રષ્ટાંત માટે સૂંઠ મરી પીપર આદિ 100,000 ઔષધિઓનું ચૂર્ણ પર્યાપ્ત છે. એક એક તોલો 100,000 ઔષધિઓનો લઈને તેને બાટીને લીંબુના રસમાં ઘૂંટીને બધાનો એક મોટો ગોળો બનાવી નાખો. તે ગોળામાંથી એક એક રત્તી વજનની ગોળીઓ બનાવી નાખો. બસ એમાંથી સ્વચતુષ્ટય ઘટાવી લેવું જોઈએ. 100,000 સરખા વજનની ઔષધિઓનો જો ગોળો છે તેને તો સ્વદ્રવ્ય અર્થાત દેશના સ્થાને સમજવો. તે ગોળાની જે એક એક રતિભાર ગોળીઓ છે તેને સ્વક્ષેત્ર
બરાબર છે
અર્થાત દેશાંશના સ્થાને ગણવી. અચ્છા, કારણ કે
ગોળો આખો છે દેશ અને એક રતિની ગોળી તે દેશાંશ ક્ષેત્ર
ક્ષેત્ર છે પ્રદેશ. અચ્છા, તો હરેક ક્ષેત્ર પે હરેક ગોલીમાં તો બહુ સચિત તો હે.
હવે ગુણ પર્યાય કેસે ને આમાં
હમણાં તેને સ્વક્ષેત્ર અથવા દેશાંશના સ્થાને ગણવી. કારણ કે તે ગોળીઓમાં સમાયેલું છે. બરાબર, તે ગોળીઓમાં જે 100,000 ઔષધિઓ છે તેને સ્વભાવ અર્થાત ગુણના સ્થાને
ગુણના સ્થાને.
હવે એને નીચે કહે છે જે ક્ષેત્ર એક ઔષધિનું છે, જે ક્ષેત્ર એક ઔષધિનું છે તે જ ક્ષેત્ર 100,000 ઔષધિઓનું છે.
ક્ષેત્ર તો એક જ છે.
જેટલી ગોળીઓ
કલ્પના કરી,
હા, જેટલી ગોળીઓ બનાવવામાં આવી છે તે બધીમાં 100,000 ઔષધિઓ છે. તેવી જ રીતે એક ગુણ જેટલા ભાગમાં છે બીજો પણ તે જ ભાગમાં છે. તેથી બધા ગુણોનું એક જ ક્ષેત્ર છે અર્થાત બિષ્કંભ ક્રમમાં રહેનારા વસ્તુના પ્રત્યેક પ્રદેશમાં અનંત ગુણ રહે છે.
પ્રત્યેક પ્રદેશમાં
એક એક પ્રદેશ અનંત ગુણમય છે.
અનંત ગુણમય છે. કોઈ પ્રદેશ ગુણ વિના ખાલી નહીં. એક ગુણ ઓછો હોતો ન હોય પ્રદેશમાં.
કેમકે એક સાથ ડાલીએ ને એસે દેખો તો એક ઈ દ્રવ્ય
હે. એક ઈ દ્રવ્ય.
એક ઈ દ્રવ્યમય સબ ગુણ હે. એક એક પ્રદેશ મે દેખો તો અનંત ગુણમય હે. એક એક ગોલીમાં વો સબ 100,000 ઔષધિ આવી ને
આવી ગઈ.
દ્રષ્ટાંત સારું છે.
દ્રષ્ટાંત સમજાય. દેશ દેશાંશ ગુણ ગુણાંશ દેશ દેશાંશ ક્ષેત્ર ગુણ ગુણાંશ કાળ ને ભાવ.
ગોળીઓમાં જે 100,000 ઔષધિઓ છે તેને સ્વભાવ અર્થના સ્થાને સમજવી. અને તે ગોળીઓમાં જે કાળક્રમે ભિન્ન ભિન્ન સ્વભાવ ભેદ છે. અચ્છા, ગોળીઓમાં જે કાળક્રમે ભિન્ન ભિન્ન સ્વભાવ ભેદ છે તેને સ્વકાળ અર્થાત ગુણાંશના સ્થાનમાં સમજવું જોઈએ. ક્યારે
એટલે ગુણ લઈને ગુણનો ભેદ કરવો તેનું નામ પર્યાય કે છે. ગુણાંશ કહ્યું ને, ગુણ તો લીધા ગુણમાં ભેદ કલ્પના કરવી તે સ્વકાળ છે. દેશમાં ગુણ કલ્પના કરવી તે સ્વક્ષેત્ર છે. એમ કે છે ગુણમાં દેશ કલ્પના કરવી. ગુણ તો સ્વભાવ છે. સ્વભાવમાં દેશ કલ્પના કરવી તે સકાળ છે.
દ્રવ્ય તો દેશ છે.
આ દ્રવ્ય દેશ છે.
તો દેશ છે અને એમાં
દેશાંશ એટલે હૃદય ભેદની
કલ્પના કરવી
તે સ્વક્ષેત્ર છે. ક્ષેત્ર તો એક જ છે દ્રવ્યનું ને આ, પણ એ સ્વકાર સ્વક્ષેત્ર થયું ને. પછી ગુણ છે સ્વભાવ છે,
ગુણ છે તે સ્વભાવ છે,
સ્વભાવ છે અને એમાં ભેદ કલ્પના કરવી તે સ્વકાર છે. જેમ કે જ્ઞાન ગુણ છે તે સ્વભાવ છે બરાબર. હવે એના મતિશ્રુત ને ભેદ કલ્પના કરવી સ્વકાળ છે. ગુણાંશ કયો કે સ્વકાળ કયો? ગુણ અને ગુણાંશ અથવા સ્વભાવ અને સ્વકાળ બે એવી રીતે ઉતાય. ગાથા પૂરી થઈ ગઈ 26. તો આપણો ટાઈમ થઈ ગયો, સમય સારો, કેમ કે આ નિતર પછી જો આ 30 સુધી લેશું
થઈ જશે ભાઈ, નાની જ છે
આ તો, ભલે રહી ગયો કઈ વાંધો નહીં, 30 કરી લ્યો પૂરી.
શંકાકાર
હા, એમાં બહુ ટાઈમ નહીં લાગે.
નહીં લાગે. ઉપર કહેવામાં આવેલી વ્યવસ્થા પ્રત્યક્ષ દેખાતી નથી, કેવલ એ દ્રવ્ય સારી રીતે દેખાય છે. તો આવી હાલતમાં એવો કયો દોષ આવે છે કે જેના ડરથી ઉપર કહેલી વ્યવસ્થા જ બરાબર માનવી જોઈએ? ભાવાર્થ, શંકરકારનો અભિપ્રાય આટલો જ છે કે એક દ્રવ્યને જ માની લેવામાં આવે કે જે સ્થૂલપણે દેખાઈ રહ્યો છે. તે દ્રવ્યમાં દેશ દેશાંશ ગુણો ગુણાંશ સ્વચતુષ્ટ માનવાની શ્યાં આવશ્યકતા છે? ઉત્તર, જો વસ્તુને દેશ રહિત માનવામાં આવે તો દ્રવ્યની સત્તાનો જ નિશ્ચય નહીં થઈ શકે, અને દેશાંશો ન માનવાથી આખું દ્રવ્ય એક દેશ માત્ર થઈ જશે.
થઈ જશે તો એક પ્રદેશી થશે બધા દ્રવ્યો.
હા, બધા દ્રવ્યો ને વિભાગ
કોઈ, હા, કોઈ અસંખ્યાત પ્રદેશી ને કોઈ અનંત પ્રદેશી ને કોઈ એક પ્રદેશી, એમ ત્રણ ભાગ છે.
ત્રણ ભાગ છે,
એક પ્રદેશ, અસંખ્યાત પ્રદેશ અને અનંત પ્રદેશ, છ દ્રવ્યમાં ત્રણ ભાગ છે. તો એ નહીં રહીએ
એટલે પ્રદેશ હે જરૂરી હે.
હા,
બોલો કેસી વાત હે ભાવાર્થ. અનંત ગુણોના
બેન સર્વજ્ઞના ભગવાન જોઈને
બરાબર, અનંત ગુણોના અખંડ પિંડ સ્વરૂપ દેશ માનવાથી જ દ્રવ્યની સત્તા પ્રતીતમાં આવે છે. જો પિંડ રૂપ દેશ ના માનવામાં આવે તો દ્રવ્યની સત્તા જ ટકી શકતી નથી બરાબર. એ જ પ્રમાણે દેશાંશ માનવાથી દ્રવ્યની મર્યાદા એટલે કે પરિમાણનું જ્ઞાન થાય છે. જે દ્રવ્યના જેટલા અંશ હોય છે તે દ્રવ્ય એટલું જ મોટું સમજવામાં આવે છે.
બરાબર છે.
જો દેશ અંશોની એટલે વિસ્તાર ક્રમથી કલ્પના ન કરવામાં આવે તો સર્વ દ્રવ્યો સમાન સમજાશે. અંશ વિભાગના હોવાથી બધાનો એક જ અંશ માનવામાં આવશે. અંશ વિભાગના માનવાથી પરમાણુ અને માં સ્કંદમાં કોઈ તફાવત નહીં. એટલે વસ્તુની અસત્તા અને એકાંશતામાં દોષ બતાવે છે. અર્થ, વસ્તુને અસત એટલે અભાવરૂપ સ્વીકારવી તે બરાબર નથી, કેમ કે વસ્તુને અસત સ્વરૂપ સિદ્ધ કરનાર કોઈ પ્રમાણ નથી. બીજો એમ પણ અર્થ થઈ શકે છે કે વસ્તુને અભાવરૂપ માનવાથી તે કોઈ કાર્ય સિદ્ધ નહીં કરી શકે. આ રીતે વસ્તુમાં અંશ ભેદ ન માનવાથી આકાશની મહાનતાનું જ્ઞાન નહીં થઈ શકે. આકાશ અનંત પ્રદેશ એવો કેસે પતા ચલેગા?
કેસે પતેગા?
હા, એસે થોડી ભાવાર્થ. પહેલા તો પદાર્થને અભાવાત્મક સિદ્ધ કરનાર કોઈ પ્રમાણ નથી. બીજું, જે અભાવરૂપ હોય તે કોઈ પદાર્થ જ ન હોઈ શકે. જેને પોતાની સત્તા જ ન હોય તે કોઈ કાર્યમાં કેવી રીતે સાધક થઈ શકે? એવી જ રીતે વસ્તુમાં જો અંશોની કલ્પના કરવામાં આવે છે એટલે એને સતનું દ્રષ્ટાંત આપ્યું કે જો સત્તાનો જ અભાવ માનો તો વસ્તુ જ નહીં રહી ને. એસે એ પ્રદેશો કી કલ્પના નહીં કરો તો એ વસ્તુ જ રહેતી નથી. એવી જ રીતે વસ્તુમાં જો અંશોની કલ્પના કરવામાં આવે છે તો તો એ વાત સ્થિત થઈ જાય છે કે જે વસ્તુના જેટલા અંશ અધિક છે તે તેટલી જ મોટી છે, જેના જેટલા અંશ ઓછા છે તે તેટલી જ નાની છે. આકાશના અંશ બધી વસ્તુઓના અંશોથી અધિક છે, તેથી તે બધા દ્રવ્યોથી મોટું ઠરે છે. જો દેશાંશોની કલ્પના કાઢી નાખવામાં આવે તો નાના મોટાનો ભેદ પણ નીકળી જશે.
એક પ્રદેશ સંખ્યા અને આસન ક્યાંય રહે
છે નહીં. હવે અંશ કલ્પનાથી લાભ. અંશ કલ્પનાથી એક તો નાના મોટાના ભેદનું જ્ઞાન ઉપર બતાવવામાં આવ્યું છે, બીજું અંશ કલ્પનાથી એ પણ ફળ થાય છે કે તેનાથી દ્રવ્યોમાં કાયત્વ અને અકાયત્વનું અનુમાન કરી લેવામાં આવે છે. અસ્થિકાય આવે છે ને, એવી જ રીતે નાના અને મોટાનું પણ અનુમાન કરી લેવામાં આવે છે. ભાવાર્થ, જે દ્રવ્યોમાં અનેક પ્રદેશ હોય છે તે અસ્થિકાય ગણાય છે. હા, અને જેમાં કેવલ એક જ પ્રદેશ હોય છે તે અસ્થિકાય ગણાતું નથી. બહુ પ્રદેશ અને એક પ્રદેશનું જ્ઞાન ત્યારે જ થઈ શકે કે જ્યારે તે દ્રવ્યના પ્રદેશોની જુદી જુદી કલ્પના કરવામાં આવે. જુદી જુદી કલ્પના કર્યા વિના પ્રદેશોની ન્યૂનતાધિકતાનું જ્ઞાન પણ થઈ શકતું નથી. અને ન્યૂનતાધિકતાનું જ્ઞાન થયા વિના દ્રવ્યોમાં કયું દ્રવ્ય નાનું છે અને કયું મોટું છે એ જ્ઞાન પણ થઈ શકતું નથી.